નવમી પુત્રી કામાક્ષી કહે છે હંસની વાર્તા. નવમે દિવસે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં કામાક્ષી નામની પુત્રીએ તેમના બેસતા અટકાવી કહ્યું, હે રાજન, આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર તમારો નથી. આની ઉપર તો વિક્રમ રાજા જેવા જ પરાક્રમી, દાનેશ્વરી અને પરોપકારી રાજા બિરાજમાન થઈ શકે. ભોજ રાજાના કહેવાથી કામાક્ષીએ વિક્રમ રાજાની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર કરવા ગયા હતા. શિકાર ખેલીને પાછા ફરતા તેમની નજર એક ખેતર ઉપર પડી. તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. પક્ષીઓ બિચારા ભયના માર્યા ફફડાટ કરતા આમ તેમ ઉડી રહ્યા હતા. રાજાએ થોડી વાર સુધી ઊભા ઊભા આ જોયા કર્યું. તેમને બિચારા આ મૂંગા પશુ પંખીઓ ઉપર દયા આવી. તેમને થયું કે જો બધા માનવી આ રીતે મૂંગા જીવોને હેરાન કરે તો તેઓ કોને આશ્રય રહે, ખાય શું. તેમણે તરત જ મહેલે આવી પ્રધાનજીને બોલાવ્યા અને રાજ્યમાં પશુ પંખીઓ માટે ઠેર ઠેર પાણીની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોરો બનાવવા કહ્યું. થોડા સમયમાં તો રાજ્યભરમાં પાણીની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોરો બની ગઈ. તેથી પશુ પક્ષીઓને ખૂબ જ રાહત થઈ ગઈ. બધા પક્ષીઓ રાજાના આ કાર્યથી ખૂબ જ ખુશ થઈ ગયા અને રાજાના વખાણ કરવા લાગ્યા. રાજાના આ વખાણ ધીરે ધીરે માનસરોવરના હંસો સુધી પહોંચી ગયા. આ હંસોના ઉપરી હંસે વિચાર કર્યો કે ચાલો જઈએ, જોવા જોઈએ વિક્રમ રાય દાતાનો મુખ દીઠડે, જન્મ સફળ થાય. ઉપરી હંસ અને હંસલી વિક્રમ રાજાના દર્શન કરવા ઉજ્જૈની નગરીમાં રાજાના મહેલે આવ્યા. રાજાએ આવા સુંદર હંસ અને હંસલીને જોઈને આશ્ચર્ય થયું. તેમણે હંસ હંસલીને પોતાના સરોવરના કિનારે ઉતારો આપ્યો અને દરરોજ મોતીનો ચારો અને દૂધ પાયું. સતત 8 દિવસ સુધી વિક્રમ રાજાની મહેમાનગીરી માણીને તેઓ વિદાય થયા. તેઓ ઉડતા ઉડતા ઇન્દ્રસભાના ખંડ પાસે આવ્યા. હંસ ઇન્દ્ર રાજાના દરબારમાં જવા ઈચ્છતો હતો ત્યારે હંસલી ના પાડતી હતી. હંસલીની ઉપરવટ જઈ હંસ ઇન્દ્ર રાજાના દરબારમાં ગયો. ઇન્દ્ર રાજાએ યજ્ઞ માંડ્યો હતો અને 3 લોકના ઋષિમુનિઓ ત્યાં એકઠા થયા હતા. બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા કે આ લોકમાં શ્રેષ્ઠ કોણ. વાત સાંભળતા જ ત્યાં ઉપસ્થિત રહેલ હંસ બોલ્યો, મહારાજ, 3 લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો મૃત્યુલોકના વિક્રમ રાજા છે. કારણ, પ્રાણ આપો પર કારણે પરદુઃખ ભંજન એ જ એવો વિક્રમ એક છે જેમાં ઈશ્વર તેજ. આ શબ્દોએ તો અગ્નિમાં ઘીની આહુતિ આપી. ઇન્દ્ર રાજા તો ગુસ્સે થઈ ગયા. તેમનાથી આ બડાઈ સહન ન થઈ. હે પામર હંસલા, એક તો મારા દરબારમાં વગર રજાએ આવ્યો છે અને પાછો મૃત્યુલોકના એક માનવીના વખાણ કરે છે. તારે આની સજા ભોગવવી જ પડશે. આમ કંઈ તરત જ હંસને એક પિંજરામાં પૂરી દીધો અને કહ્યું, જોઉં છું કે તારો પરદુઃખ ભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે. આ વાતની હંસલીને ખબર પડી કે ઇન્દ્રના રાજાએ ગુસ્સે થઈ હંસને પિંજરામાં પૂરી દીધો છે, કે તે સીધી જ વિક્રમ રાજા પાસે આવી અને બધી વાત કહી. હંસલીની વાત સાંભળી વિક્રમ રાજાને ખૂબ જ દુઃખ થયું. તેમણે હંસલીને હિંમત આપીને કહ્યું, જ્યાં સુધી હું તારા હંસને પિંજરામાંથી મુક્ત નહીં કરાવું ત્યાં સુધી હું ઉજ્જૈની નગરીમાં પગ નહીં મૂકું. આમ કહી વિક્રમ રાજા રાજપાટ પ્રધાનને સોંપી હરિસિદ્ધ માતાનું સ્મરણ કરી હંસને છોડાવવા માટે નીકળી પડ્યા. રાજા તો નથી જોતા રાત કે દાડો, નથી ગણતો ભૂખ કે તરસ, દાળ તડકાની તો પરવા છે જ નહીં. તે તો ફરતા ફરતા સુખવતી નગરીમાં આવી પહોંચ્યા. આ નગરીમાં સેવર માંધાતા નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરીની પ્રજા બધી વાતે સુખી હતી. રાજા ફરતા ફરતા એક વણિકને ઘેર આવ્યા અને ત્યાં પોતાનો ઉતારો કર્યો. વણિકે રાજાની ભાવથી પરોણાગત કરી તેણે રાજાને ભાવતા ભોજન અને 32 જાતના શાક પીરસ્યા, પાણી માગતા દૂધ હાજર કર્યું. રાજાને થયું કે આ વણિક એક અજાણ્યા મુસાફર માટે આટલું બધું ખર્ચ કેમ કરે છે. તેણે વણિકને પૂછ્યું, ભાઈ તમે આટલો બધો ખર્ચ શી રીતે કરો છો? અતિથિ, વાણિયાએ કહ્યું, ભાઈ આ તો સેવર માંધાતાનું રાજ્ય છે, તેમાં કોઈ ભૂખ્યો તરછ્યો ન રહે તે માટે ઘેર ઘેર અનાજ વગેરેની વ્યવસ્થા કરી છે. ફરી અમારા રાજાનો હુકમ છે કે મહેમાનોની સેવા ખરાબ ભાવથી કરવી, ખર્ચ કરવામાં પાછી પાની કરવી નહીં, અને જે ખર્ચ થાય તે રાજભંડારમાંથી લઈ જવું. આ સાંભળી વિક્રમ રાજાને વિચાર આવ્યો કે આ રાજા તે કેવો હશે, તેની પાસે એવું તે કેટલું ધન હશે કે તે આટલું છૂટથી વાપરે છે. નક્કી આમાં કંઈક ભેદ હોવો જોઈએ. આ માટે તેમણે ભેદ જાણવાનું વિચાર્યું. મધરાત થતાં વિક્રમ રાજા જાગ્યા અને વેશપલટો કરી અદૃશ્ય બની ગયા અને સેવર માંધાતાના મહેલમાં ગયા. સેવર માંધાતા તો પથારીમાં ઊંઘતો હતો. રાજા મહેલના એક ખૂણે ઊભા રહ્યા. થોડી વાર થતાં સેવર માંધાતા પલંગમાંથી ઉઠ્યા. તેણે હાથમાં પુષ્પ, ચંદન, મેવા, ફર અને કુમકુમ અક્ષતનો થાળ લીધો અને ત્યાંથી ચાલવા માંડ્યો. વિક્રમ રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યા. સેવર માંધાતા નગર બહાર આવેલ નદીને કિનારે ઊભો રહ્યો. તેણે નદીમાં સ્નાન કર્યું, દીવો કર્યો, કપાળમાં સિંદૂરનું તિલક કર્યું, કંઠમાં કરેણની મારા નાખી ચંડિકાનું ધ્યાન ધરવા માંડ્યું. થોડી વારમાં તો ખાઉં ખાઉં કરતી 64 જોગણીઓ ત્યાં આવી અને રાજા સેવરને વર્ગી પડી. કોઈ હાથે તો કોઈ પગે તો કોઈ સાથરે, કોઈ ડોકે નાકે પિંડીએ લોહી ચૂસવા લાગી. ઘણી વારમાં તો રાજાનું બધું લોહી ચૂસાઈ ગયું અને તે કેવળ હાડકાનો મારા જેવો બની ગયો. જોગણીઓ માંસ લોહીથી તૃપ્ત થઈ ત્યારે તેમણે હાડકાના મારખાને લાલ ચૂંદડી ઢાંકી મંત્ર બોલીને પાણીની અંજલી છાંટી. ત્યાં તો સેવર માંધાતા જીવતો બેઠો થયો અને બે હાથ જોડી જોગણીઓની સ્તુતિ કરવા લાગ્યો. એટલામાં ચારે બાજુ સોનામોરોનો વરસાદ વરસ્યો અને જોગણીઓ અલોપ થઈ ગઈ. રાજાએ બધી સોનામોરો એકઠી કરી ઘાંસડી બાંધીને પોતાના મહેલે આવ્યો. સવારે તે બધું ધન લોકોને વેચી દીધું. રાજા વિક્રમને થયું કે સેવર માંધાતાને ધનની ખાતર કેટલું દુઃખ સહન કરે છે, તેને આ માટે રોજ મરવું પડે છે. આ વિચારે તેમનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમણે નિર્ણય કર્યો, હું જો સેવર માંધાતાનો દુઃખ દૂર કરું તો જ ખરો પરદુઃખ ભંજન કહેવાવું. આવો વિચાર કરી તેણે બીજા દિવસે સેવર માંધાતાની પહેલાં નદી કાંઠે પહોંચી ગયા અને સેવર માંધાતાની જેમ જ નદીમાં સ્નાન કરી દીવો કરી કપાળમાં સિંદૂરનો તિલક અને કંઠમાં કરેણની મારા નાખી ચંડિકાનું ધ્યાન કરવા માંડ્યું. થોડી વાર થતાં જ 64 જોગણીઓ ખાઉં ખાઉં કરતી આવી પહોંચી એટલે રાજાએ પોતાનું શરીર સોંપી દીધું. થોડી વારમાં તો રાજા વિક્રમનું શરીર હાડકાનો મારો બની ગયો. ત્યારે જોગણીઓએ કપડું ઢાંકી પાણીની અંજલી છાંટી એટલે વિક્રમ રાજા જીવતા થઈ ગયા. રાજાએ ઉઠી જોગણીઓની પ્રદક્ષિણા કરી. ખુશ થયેલી જોગણીઓએ પ્રસન્ન થઈ કહ્યું, માંગ માંગ, તું જે માંગીશ તે અમે આપીશું. વિક્રમ રાજા બોલ્યા, માતાજી મારે બીજું કાંઈ જોઈતું નથી, ફક્ત રાજા સેવર માંદાતાને રોજ આટલું દુઃખ વેઠવું પડે છે તે ટાળો. જોગણીઓએ વિક્રમ રાજાને એક ચિંતામણી આપતા કહ્યું, લે આ મણી તું સેવર માંદાતાને આપજે અને એને પૂજવાથી રોજ અઢળક ધન મળશે અને તું આ કાનની ઝાલ લે, આ ઝાલ પહેરનાર હંમેશા જુવાન રહેશે, એને કોઈ જાતનો રોગ નહીં થાય. વિક્રમ રાજા ઝાલ અને મણી લઈ પાછા વર્યા. ત્યાં રસ્તામાં તેને સેવર માંધાતા મળ્યો. વિક્રમ રાજાએ તેને અટકાવી કહ્યું, હે રાજન, હવે તમારે જોગણીઓ પાસે જવાની જરૂર નથી, મેં તમારું દુઃખ કાયમને માટે ટાળ્યું છે. સેવર માંધાતા તો રાજા વિક્રમની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા અને કહ્યું, ભાઈ તમે કોણ છો અને તમને કેવી રીતે ખબર પડી કે હું જોગણીઓ પાસે જાઉં છું? વિક્રમ રાજાએ સેવર માંધાતાને પોતાની ઓળખાણ આપી અને બધી વિગતે વાત કરી. વિક્રમ રાજાનું નામ સાંભળતા જ તે રાજાને નમી પડ્યો અને પ્રેમથી પોતાને ઘેર લઈ ગયો અને તેમનો ભારે આદર સત્કાર કર્યો. થોડા દિવસ ત્યાં મહેમાનગતિ માણીને રાજાએ વિદાય લીધી. ત્યાંથી વિક્રમ રાજા ચાલતા ચાલતા શીલવંતી નગરીમાં આવ્યા. આ નગરીમાં બેસતા જ એક કુંભારનું ઘર હતું. રાજાએ કુંભારને ઘેર મુકામ કર્યો. કુંભારને કુંભારણ વૃદ્ધ હતા. તેમને એકનો એક પુત્ર હતો. રાત થતાં જ એકાએક કુંભારણ પોક મૂકી રડવા લાગી એટલે વિક્રમ રાજાએ પૂછ્યું, બહેન આમ મોડી રાત્રે કેમ રડો છો? એવું તમને શું દુઃખ પડ્યું? કુંભારણ બોલી, ભાઈ આજે અમારો વંશ જવા બેઠો છે. અમારા ગામના રાજાની દીકરી રોજ જુવાન માણસ ખાવા માંગે છે એટલે ગામમાંથી વારાફરતી ઘર દીઠ એક એક માણસ મોકલવો પડે છે. આજ રાજાની કુંવરી પાસે જવાનો વારો મારા દીકરાનો છે, એના ગયા પછી અમારું શું થશે? શાંતિ રાખો, આમ તમે ગભરાવ નહીં. કુંભારની વાત સાંભળી વિક્રમ રાજા બોલ્યા, હું તમારા દીકરા વતી રાજાની દીકરી પાસે જઈશ, તમે હવે રડવાનું બંધ કરો. થોડી વારમાં તો રાજાના સિપાહીઓ તેડવા આવ્યા. સિપાહીઓ સાથે કુંભારના છોકરાને બદલે વિક્રમ રાજા મહેલે ગયા. સિપાહીઓ વિક્રમ રાજાને કુંવરીના મહેલે મૂકી ગયા. રાજાએ જોયું તો તે 13 વર્ષની કુંવરી પલંગ પર સૂઈ રહી હતી. બાજુમાં કોઈ હતું નહીં. રાજાને કંઈ યુક્તિ સૂજી. તેમને થયું કે જોઉં કુંવરી કેવી રીતે માણસ ખાય છે. તેમણે તરત જ કુંવરીની બાજુમાં કપડાનો ઢગલો કરી માણસના જેવું બનાવ્યું. પછી તલવાર કાઢી એક બાજુ ઊભા રહ્યા. થોડી વાર થતાં કુંવરીએ બગાસું ખાધું કે તરત જ તેના મોઢામાંથી એક લાલ નાગ ફૂફાડા મારતો બહાર આવ્યો. વિક્રમ રાજાએ તરત જ તલવારથી નાગના બે કકડા કરી નાખ્યા. પછી તે કટકાની પોટલી બાંધી દીધી. ઘડીમાં તો કુંવરી આરસ મરડી બેઠી થઈ. તે ઘણા વખતથી પેટના દર્દથી પીડાતી હતી, પણ આજે નાગ નીકળી જવાથી તેનું બધું દર્દ મટી ગયું. તેનું શરીર હલકું ફૂલ જેવું થઈ ગયું. તેણે પોતાની સામે વિક્રમ રાજાને ઊભેલા જોઈ થોડી ગભરાઈ ગઈ. રાજાએ તેને પોતાની ઓળખાણ આપી બનેલી બધી હકીકત કહી જણાવી. આ સાંભળી કુંવરી રાજી થઈ ગઈ. સવાર પડતાં કુંવરી તેના પિતા પાસે ગઈ અને બધી વાત કરી. પોતાની દીકરીનો દર્દ મટી જતાં રાજા પણ ખુશ થઈ ગયો. તેણે વિક્રમ રાજાને કહ્યું, હે રાજન, તમે મારી દીકરીનો દર્દ મટાડી દીધું છે, માટે તમે મારી દીકરીને મરો અને અડધા રાજના ધણી થઈને રહો. રાજાએ કુંવરીના લગ્ન માટે ધામધૂમથી તૈયારીઓ કરવા માંડી. વિક્રમ રાજાએ જાન કુંભારને ઘરેથી કાઢવાનું નક્કી કર્યું. કુંભારના છોકરાએ આ જાણ્યું કે તે રિસાઈને રડવા બેઠો. વિક્રમ રાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, જો મારા મા બાપે આજે મને કુંવરી પાસે મોકલ્યો હોત તો હું નાગને મારી નાખીને કુંવરીને ન પરણતો. રાજાએ હસીને કહ્યું, ભલે ભાઈ, તું કુંવરીને વર અને અડધું રાજ ભોગવી સુખી થા. રાજાએ કુંભારના છોકરાને કુંવરી સાથે પરણાવ્યો અને અડધું રાજપાટ અપાવ્યું. પછી બધાની વિદાય લઈ પોતાને કામે આગળ ચાલ્યો. એક પછી એક ગામ વટાવતા રાજા વિક્રમ આગળ ચાલ્યા. રાત પડે ત્યાં વાસો રહે અને સવાર પડતા પાછા આગળ ચાલે. આમ ને આમ રાજા એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં અંબાજી માતાનું મંદિર હતું. રાજાએ મંદિરમાં જઈ માતાજીની પૂજા કરી અને તેનો ઓટલો ચોખ્ખો કરી ત્યાં મુકામ કર્યો. મધરાત થતાં એક કૌતુક થયું. આકાશમાંથી ગરર કરતું એક વિમાન નીચે ઉતરી આવ્યું અને મંદિર પાસેની એક ગુફામાં થઈને પાતાળમાં ઉતરવા માંડ્યું. રાજાએ તરત જ વીર વૈતારનું સ્મરણ કરી વિમાન પાછળ ગુફામાં દાખલ થઈ ગયા. એક પરમાં ગુફા બંધ થઈ ગઈ. વિમાન ગુફામાંથી સીધું પાતાળ સુધી પહોંચ્યું. વિક્રમ રાજા પણ વિમાનની પાછળ પાછળ પાતાળ સુધી પહોંચી ગયા. વિમાન પાતાળમાં શેષનાગ પાસે ગયું. વિમાનમાંથી એક દેવ ઉતર્યો અને પાતાળમાં રહેલ શેષનાગને વંદન કરીને બોલ્યો, હે નાગરાજ, સ્વર્ગમાં ઇન્દ્ર રાજા એક યજ્ઞ કરાવે છે, તેમાં ઇન્દ્રે તમને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. શેષનાગ કરુણ સ્વરે બોલ્યો, ભાઈ, મને દેવોના દરબારમાં આવવાનું ઘણું મન થાય છે, પણ મારો એકનો એક પુત્ર થોડા સમયથી ગુમ થયો છે. હું તેની શોધખોળમાં પડ્યો છું. તેના વગર મારો જીવ ગભરાય છે, તેથી હું સ્વર્ગલોકમાં હાજરી આપી શકીશ નહીં. વિક્રમ રાજાએ છુપા રહીને આ વાત સાંભળી એટલે તેમને પેલા નાગનો પ્રસંગ યાદ આવ્યો. તેઓ નાગના કટકાની બાંધેલી પોટલી બહાર કાઢી અને નાગરાજ સામે આવ્યા અને કહ્યું, મહારાજ, તમારો પુત્ર જો લાલ રંગનો હોય તો તેનું મૃત્યુ મારા હાથે થયું છે. આમ કહી તેમણે પોટલી ખોલી નાગના કટકા બતાવ્યા અને પોતે કરેલા ગુનાની માફી માંગતા પોતાની ઓળખાણ આપી બધી વિગતે વાત કરી. શેષનાગને પોતાના પુત્રના કટકા જોઈ પહેલાં તો ખૂબ જ દુઃખ થયું. પછી પોતાની પાસે રહેલું અમૃત જર યાદ આવતા તે રાજી થઈ ગયા અને તરત જ નાગના કટકા ઉપર અમૃતજર છાંટીને નાગકુમારને જીવતો કર્યો. શેષનાગે નાગકુમારને જીવતો જોઈ વિક્રમ રાજા ઉપર ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે રાજાનો આભાર માન્યો અને પોતાની નાગકન્યાના લગ્ન વિક્રમ રાજા સાથે કરી દીધા. હવે શેષનાગ સ્વર્ગલોકમાં જવા તૈયાર થઈ ગયો. તેઓ પોતાની સાથે વિક્રમ રાજા અને પોતાના પુત્રને પણ લઈ ગયા. બધા દેવ વિમાનમાં બેસી સ્વર્ગલોક પહોંચ્યા. શેષનાગે વિક્રમ રાજાની ઓળખાણ ઇન્દ્ર રાજાને આપી અને કહ્યું, ઇન્દ્રદેવ, આ મૃત્યુલોકના વિક્રમ રાજાએ ઘણા પરોપકારી કાર્યો કરીને એક અપૂર્વ નામના મેળવી છે, તેને હું આપના દર્શને લાવ્યો છું. વિક્રમ રાજાએ બે હાથ જોડી ઇન્દ્ર રાજાને પ્રણામ કર્યા. ઇન્દ્ર રાજાએ પહેલાં પણ હંસ દ્વારા વિક્રમ રાજાના વખાણ સાંભળ્યા હતા. તેમને હંસની વાત સાચી લાગી. તેમણે વિક્રમના મહિમાનું પારખું કરવાનું વિચાર્યું. આ માટે તેમણે એક હાર આપ્યો અને કહ્યું, રાજન, આ હાર બધાને પહેરાવો. વિક્રમ રાજા ઇન્દ્રને ચાલાકી સમજી ગયા. તેમણે વૈશાખનું સ્મરણ કર્યું. વિક્રમ રાજા વારાફરતી દેવોને હાર પહેરાવતા ગયા અને વેદાર એક પછી એક હાર પહોંચાડતો ગયો. છેવટે એક હાર વધ્યો તે વિક્રમ રાજાએ ઇન્દ્ર રાજાના પગ આગળ મૂક્યો. આ જોઈ ઇન્દ્ર ખુશ થઈ ગયા. તેમણે કહ્યું, માંગ માંગ, જે માંગે તે આપું. વિક્રમ રાજાએ હાથ જોડી કહ્યું, દેવરાજ, તમારી દયાથી મારી પાસે બધું છે. મારી ઈચ્છા છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરે છે તેને મુક્ત કરી દો. ઇન્દ્ર રાજાએ તરત જ હંસનું પાંજરું મંગાવી હંસને મુક્ત કરાવ્યો. વધુમાં ઇન્દ્ર રાજાએ પોતાના કાનના કુંડર વિક્રમ રાજાને અર્પણ કર્યા. ઇન્દ્રાણીએ પોતાના ગરામાંથી હાર આપ્યો. વિક્રમ રાજા દેવ વિમાનમાં બેસી હંસને લઈ માનસરોવર આવ્યા. હંસને જોતા હંસલી રાજી રાજી થઈ ગઈ. પતિના વિયોગે તડપતી હંસલીએ જાણે નવજીવન મળ્યું હતું. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હંસલીએ વિક્રમ રાજાનો આભાર માન્યો. ત્યાંથી વિક્રમ રાજા કુંડર, હાર, નાગરાજની પુત્રી અને અઢળક સંપત્તિ સાથે ઉજ્જૈની નગરીમાં આવી ગયા અને દેવ વિમાન પાછું મોકલ્યું. ઘણા દિવસે મહારાજને ઉજ્જૈનીમાં પાછા આવેલા જોઈ ત્યાંની પ્રજા ગાંડી ઘેરી થઈ ગઈ. વિક્રમ રાજા પાસેના ચમત્કારિક હાર, કુંડર, નાગકન્યા અને અઢળક સંપત્તિ જોવા લોકોના ટોરે ટોરા વર્યા અને બધા વિક્રમ રાજાને આશીર્વાદ આપી વિખરાઈ ગયા. થોડા દિવસ પછી વિક્રમ રાજા નગર ચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા એક ગુણકાના ઘર આગળથી નીકળ્યા. ત્યાં તેમણે ગુણકાને પોતાના પ્રેમી સાથે ઝઘડતી સાંભળી પોતાના પ્રેમીને કહી રહી હતી કે જો તમે મને ખરેખર પ્રેમ કરતા હોય તો વિક્રમ રાજા પાસેથી ઇન્દ્રાણીનો હાર લાવી આપો. જ્યારથી મેં એ હાર જોયો છે ત્યારથી મને ખાવાનું ભાવતું નથી. પેલો બિચારો હાર ક્યાંથી લાવે? તેણે મરી જવાનો વિચાર કર્યો. ત્યાંથી રાજા આગળ ચાલ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. વાણિયાના દીકરાના લગ્ન લીધા હતા. તે પોતાના પિતાને કહેતો હતો, જો મને વિક્રમ રાજા પાસેનું ઇન્દ્રનું કુંડર મળે તો જ પરણો. આગળ જતા એક બ્રાહ્મણના ઘર આગળ આવ્યા. બ્રાહ્મણનો છોકરો એવો હઠ લઈને બેઠો હતો કે મને નાગકન્યા પરણાવો, નહીં તો હું આપઘાત કરીશ. આ બધું જોઈ વિક્રમ પોતાના મહેલે આવ્યો. સવાર પડતા રાજાએ બધાને રાજદરબારમાં બોલાવ્યા અને દરેકને પોતાની મનગમતી વસ્તુઓ આપી સૌને રાજી કર્યા. કામાક્ષી પુત્રીએ હંસની વાર્તા પૂરી કરતા કહ્યું, હે રાજા ભોજ, તમે સાંભળ્યું ને કે વિક્રમ રાજા પ્રાણી માત્ર પર પણ દયા રાખતા હતા અને ઉપકારના કાર્ય કરતા હતા. જે રાજા વિક્રમ રાજા જેવા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આટલું કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.